પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસરના કળશ 219-220 નો સાર.
એવા કોઈ વિશાળ તત્વ ને અત્યંત અનુભવે છે કે જે તત્વ મહા દુઃખ સમૂહ ને નષ્ટ કર્યા છે અને જે તત્વ ભેદ ના અભાવ ને લીધે
જેમાં કોઈ દોષ નથી નિર્દોષ છે, જેમાં કોઈ વિભાવ નથી એના સ્વભાવમાં વિભાવ નથી, કોઈ દોષ નથી, પરમ આનંદ થી ભરેલું એવું જે આ તત્વ છે એમાં આનંદ થી ભરપૂર છે અને નિર્દોષ છે એવું આ ચૈતન્ય તત્વ ને ચૈતન્ય તત્વ કોને મળે ને એમાં ધ્યાન એને આશ્રય ધ્યાન થાય તો ખરું ધ્યાન છે, નહીતર ધ્યાન થઈ શકતું નથી. આવા ચૈતન્ય તત્વ એમાં કોઈ જાતના આ કષાયો અનંતાનુબંધી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન નો કસાય કસાય નો કસાય કાંઈ કોઈ જાતના દોષો આ ચૈતન્ય તત્વમાં નથી, તો નિર્દોષ છે અને પરમ આનંદથી ભરેલું છે, એમાં કોઈ જાતનું દુઃખ નથી. આવો નિર્દોષ પરમાત્મા તત્વ છે અને પરમ આનંદથી ભરેલું છે, એને આશ્રય શું પરમાનંદથી ભરેલા આત્માને આશ્રય લઈ એને આશ્રય ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમી છે, જેની પરિણતિ તે રૂપે થાય છે ધર્મ ધ્યાન રૂપે ને શુકલ ધ્યાન રૂપે. ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન સાચું કોને થાય અને સાચું કોને કહેવાય કે પરમાનંદ સ્વરૂપ તત્વનો આશ્રય લે તો થાય. પરમાનંદનો આશ્રય જે પરમ તત્વનો આશ્રય જેને લીધો નથી એને સાચું ધ્યાન થઈ શકતું નથી. સાચું ધ્યાન જે પરમ તત્વ જે આત્મા છે એનો આશ્રય લે એના આશ્રય ધ્યાન થાય તે સાચું ધ્યાન થાય અને તે ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમે છે. એ ધ્યાન આ શુકલ ધ્યાન તો મુનિઓને હોય છે, ધર્મ ધ્યાન પણ જે ઊંચું ધર્મ ધ્યાન છે તે પણ મુનિઓને હોય છે. ધર્મશાસ્ત્રમાં ધર્મ ધ્યાન હોય છે, શુકલ ધ્યાન તો મુનિ દશામાં પ્રગટે છે. એવું ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન જેને પ્રગટે એને પરમ સમાધિ પરિણમે છે. એ ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન એ ધર્મ ધ્યાન ઊંચું ધર્મ ધ્યાન કે જેની પાછળ પાછું શકલ શુકલ ધ્યાન આવે એવી જાતનું કે ધર્મ ધ્યાન કોને હોય મુનિઓને હોય છે. અને આગળ લે છે કે કેવળ જ્ઞાન ને કેવળ દર્શનનો જે લોલુપ છે એની જેને લોલુપતા લાગે છે એવો જે મુનિ આ ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાનમાં પરિણત થાય છે એને ધર્મ ધ્યાન એ શુકલ ધ્યાન એવું પ્રગટ થાય છે. લોલુપતા આ વિભાવની લોલુપતા નથી, આ કેવળ જ્ઞાનની કેવળ દર્શની લોલુપતા એટલે કે વિતરાગ દશાની લોલુપતા, હું બધાને જાણું એવી લોલુપતા નથી પણ મારો સ્વભાવ કેમ પ્રગટ થાય એવી જાતની જેને લલના લાગે છે એવી જાતની જેને ભાવના જાગે છે એવો મુનિ ધર્મ ધ્યાન શુકલ ધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમે જેની પરિણતિ તે રૂપે થાય છે એને વિતરાગ દશા કેમ પ્રગટ થાય એવી જંગલ ભાવના છે. જે વિતરાગ દશાની પાછળ આત્માનો સંપૂર્ણ સ્વભાવ આત્માનો પ્રગટ થાય છે, જે સ્વભાવ ક્યાંક એક જરાક પણ વિભાવમાં ટકતો હોય તો એને સંપૂર્ણ સુખ થતું નથી. સંપૂર્ણ સુખ ક્યારે પરિણમે કે જ્યારે બધી રીતે વિભાવ ટળી જાય તો એનું સંપૂર્ણ સુખ પરિણમે અને સંપૂર્ણ જ્ઞાન પરિણમે. માટે જરા પણ જો વિભાવ માટે એક સૂક્ષ્મ લોપ એક જરા કહેવામાં આવે છે એવું પણ જરા કટકે તો પણ એને કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. માટે આવું ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન કોને પરિણમે છે મુનિઓને પરિણમે છે. જે વારંવાર આત્માનું ધ્યાન કરે છે બહાર આવ્યા કે નો આવ્યા અંતરમાં ચાલ્યા જાય છે એવું ઊંચી જાતનું શુકલ ધ્યાન અને ધર્મ ધ્યાન મુનિઓને થાય છે. પરમાનંદ સ્વરૂપ જે આત્મા છે એ આત્માનો જેણે આશ્રય લીધો છે એવા મુનિઓને આ ધ્યાન અને શુકલ ધ્યાન હોય છે. એક દસ્તાશ્રમમાં ધ્યાન હોય છે પણ તે ધ્યાન ધર્મ ધ્યાન સુધી હોય છે, શુકલ ધ્યાન હોય છે. અને તે ધર્મ ધ્યાન જે એવું ધર્મ ધ્યાન જેની પાછળ શુકલ ધ્યાન આવે એવું ધર્મ ધ્યાન તો મુનિઓને હોય છે. ગ્રસ્તાશ્રમમાં ધ્યાન હોય તો આત્માના આશ્રય ધ્યાન થાય તો તે સાચું ધ્યાન થાય છે. આત્માના આશ્રય વગર ધ્યાન કરવા જાય તો એ ધ્યાન માત્ર વિકલ્પ ઓછા થાય કે અશુભમાંથી શુભમાં આવે. બાકી સાચું ધ્યાન આત્માને આશ્રય થાય એવું ધ્યાન થઈ શકતું નથી. માત્ર એકાગ્ર થાય છે, કોને આશ્રય એકાગ્ર થાય, વિકલ્પ ઓછા કરે છે એવું ધ્યાન થાય છે. બાકી ખરું ધ્યાન થતું નથી. જે શુભરૂપ ધર્મ ધ્યાન છે એની વાત નથી, આત્માને શુદ્ધાત્માનું ધ્યાન છે એવું ધર્મ ધ્યાન, સ્વભાવનું ધ્યાન થાય છે એવું આ ધ્યાન છે. અને શુકલ ધ્યાન પછી એમાં વિશેષ આગળ જાય ઉજળું એવું શુકલ ધ્યાન પ્રગટ થાય છે. તે વારંવાર આત્મામાં લીન થતા થતા જેની પાછળ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પરિણામ એવો છે એવો જે જીવ જેને દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણેય પરિણામી ગયા, ત્રણેય રત્નો પ્રગટ થયા છે. દર્શન ને જ્ઞાન બે રત્ન ને પણ ત્રીજું ચારિત્ર રત્ન પણ જેને પ્રગટ થયું છે, ત્રણ રત્નો જેને પ્રગટ થયા છે. એવા ત્રણ રત્નો જેને પ્રગટ થયા એવો જે જીવ વિશાળ એવા ચૈતન્ય પામે છે. એ વિશાળ એવા અનંત ગુણ ભરેલા છે, અનંતતાથી ભરેલો છે એવો જે વિશાળ ચૈતન્ય, ક્ષેત્રથી વિશાળ નહીં ના ભાવથી વિશાળ છે, અનંત અનંતા જેમાં ભાવો ને અનંત અનંતા ગુણો ભરેલા છે. જે ગુણો પરિણમે તો એ ગુણોનો ક્યાંય અંત ના આવે, એનો કદી નાશ ન થાય એવો વિશાળ ચેતન તત્વ એને પામે છે. જે રત્નત્રય પરિણમેલો છે તે ત્રણેય રત્નો જેને પ્રગટ થયા છે એવી સાધના જેને પ્રગટ થઈ છે એવો જે જીવ તે આ વિશાળ તત્વને પામે છે. જીવ બીજું કઈ બહારથી ધ્યાન કરવા જાય તો એ ધ્યાન સાચું થઈ શકતું નથી. કહેવાનું ને કે તું એમ કે શ્રદ્ધા તો બરાબર કરજે, એને એ રૂપે ધ્યાન ન થાય એને કાર્ય ન થાય, પણ શ્રદ્ધા તો બરાબર કરજે. બહારથી થઈ શકે યા ન થઈ શકે તારો પ્રયત્ન, બહારથી ને અંતરમાં પ્રયત્ન ધ્યાન ન થઈ શકે કે ન થઈ શકે, પણ શ્રદ્ધા તો બરાબર કરજે. બહારથી એટલે અંતરનો સાધનાનો પ્રયત્ન, બહારમાં તો બધું ક્રિયા હોય છે, અંતર સાધનાનો પ્રયત્ન તારાથી ઓછો થાય. ન શ્રદ્ધા થાય એની સાથે અમુક પ્રયત્ન તો હોય છે, પણ વિશેષ પ્રયત્ન ન થાય તો શ્રદ્ધા તો બરાબર કરજે. આ તો રત્નત્રય રૂપે પરિણમેલો જે જીવ છે એ આવો વિશાળ તત્વને પામે છે. માંથી સમૂહ નાશ પામી ગયો છે. જે અનંત કાળથી દુઃખ ભોગવતો હતો, અનંત આ જન્મ મરણો કર્યા એમાં અનેક જાતના દુઃખો ભોગવા છે, અંદર ભાવમાં દુઃખો ભોગવા છે ને બહારમાં તે પ્રતિકૂળતાઓના અનેક જાતના દુઃખો ભોગવા છે. શરીર સંબંધી બહારના અનેક જાતના દુઃખો પ્રતિકૂળતાઓના ભોગવા, અને અનુકૂળતામાં દાગમાં ખેંચાણો છે, પ્રતિકૂળતામાં દ્વેષમાં ખેંચાણો છે, અનેક જાતના કે બહારના મોટા દુઃખો તે સહન કર્યા છે. એ દુઃખોનો નાશ થાય છે જ્યાં અંતરમાં જ્યાં જાય છે, આત્મ સ્વરૂપને પામે છે, આ વિશાળ તત્વ મળે છે, બધા દુઃખનો નાશ થાય છે. તે દુઃખ ક્યાં ચાલ્યા ગયા એ દેખાતું પણ નથી, આત્મામાં દુઃખ હતું જ ક્યાં એવું એને લાગે છે. દુઃખ એનો સ્વભાવ જ નથી, દુઃખની માત્ર કલ્પના કરી છે, પણ એમાં રોકાણો એટલે દુઃખ વેદે છે, વેદતું નથી. કલ્પના એટલે પર્યાયમાં છે દુઃખ, પણ વસ્તુમાં નથી દુઃખ. તો ભેદોના અભાવની લીધે એમાં કોઈ જાતના ભેદ નથી, એ તો એકરૂપ છે. એમાં કોઈ કટકા કોઈ જાતના ભેદ નથી. તો એક અનંત ગુણ થી ભરેલું એક ચૈતન્ય દ્રવ્ય છે. અનંત ગુણ, અનંત પર્યાયો, એ બધું એનું સ્વરૂપ છે. એમાં કોઈ જાતના કટકા પડતા નથી, એમાં કોઈ જાતના ભેદ નથી. આ ભેદ વગરનો આત્મા છે. પણ એ આત્મા વચન અને મન થી દૂર છે, વચન અને મનના માર્ગ થી દૂર છે. એ તો વિકલ્પ, મન દ્વારા જે વિકલ્પ આવે એ છૂટે ત્યારે આત્મા એને પ્રગટ થાય છે. અને વચન વાણી, વાણીથી એ પ્રગટ નથી થતો, અને મનના વિકલ્પથી એ પ્રગટ નથી થતો. એ વિકલ્પ છૂટે ત્યારે એ બે ના માર્ગ થી દૂર છે. પેલા નક્કી કરે છે ને પામવા માટે થઈને કે હું જ્ઞાન સ્વભાવ છું, એમ નક્કી કરે છે. જ્ઞાન સ્વભાવ આત્માને નક્કી કરીને પછી મતિ શ્રુતની બુદ્ધિઓ જે બહાર જાય છે અંતરમાં સમેટી નાખે છે. વિકલ્પ જયારે છૂટે છે ત્યારે આત્મા પ્રગટ થાય છે. એ મનના માર્ગથી ને વચનના માર્ગથી દૂર છે આત્મા. મનનો માર્ગ કોઈ કે એનો માર્ગ કે એનો માર્ગ બદલ ભેદનો અભાવ કરીને, એને રાગનો અભાવ કરે, વિકલ્પનો અભાવ કરે ત્યારે આત્મા પ્રગટ થાય. એ માર્ગ એને મળતો નથી. ચૈતન્ય ચૈતન્યથી મળે છે, બીજાથી મળતો નથી. છે માટે કેમ કરવું, અધરું છે. પણ માર્ગ તો એક જ છે, એને અંતરમાં શ્રદ્ધા કરીને એ જ માર્ગે જવાનું છે. અઘરું હોય તો સમજ પીછે સબ સરળ. પ્રથમ ભૂમિકા વિકટ છે, એને દેખ્યું નથી માટે. પણ અંતરમાં જાય તો એ પોતાનો સ્વભાવ છે અને સંગત છે. કે જે વચનને મનથી દૂર છે, હવે એના માર્ગથી દૂર છે. કયો માર્ગ લેવો? ચૈતન્ય ચૈતન્યનો માર્ગ લેવો, અંતરથી વિકલ્પને ગૌણ કરીને અંતરથી માર્ગ ગોતી લેવો. પોતે પોતાના માર્ગને પોતે જ ગોતી લે છે. અને ગુરુ બતાવે છે, દેવ બતાવે છે માર્ગ, કે તારો માર્ગ અંદર છે, તું ગોત. આ વચનને વિકલ્પો ને એ બધા એ વચ્ચે હોય છે, પણ એનાથી તારો માર્ગ જુદો છે, તું એને ગોતી લે. એ બતાવે છે માર્ગ, એ બતાવે. પણ કરવાનું તારે છે, શોધવાનું તારે જ છે. એ કોઈ કરી નથી દેતું, કરવાનું તારે જ રહેશે. મનનો માર્ગ ને વચનના માર્ગથી દૂર છે. શુકલ ધ્યાન ને ધર્મ ધ્યાન રૂપે પરિણમે તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. સમાધિ અધિકાર થઈને એવી સમાધિ એને પ્રગટ થાય છે. સમ્યક દર્શનમાં એક અપૂર્વ સમાધિ પ્રગટ થઈ, ના તો ચારિત્રની સમાધિ પ્રગટ થઈ, કે જે સમાધિ કોઈ બી પ્રગટ નહોતી થઈ, એવી સમાધિ કે જેની પાછળ વિતરાગ દશા પ્રગટ થાય છે. જે વિતરાગ દશા પ્રગટ થઈ તે થઈ પાછી ફરતી નથી, એવી વિતરાગ દશા પ્રગટ થાય છે. એ સમાધિ કોઈ અપૂર્વ છે. એવી સમાધિને એવું ધ્યાન, જે ધ્યાન આવે એ ઊંચામાં ઊંચું ધ્યાન, છેલ્લું ધ્યાન, છેલ્લી કોટીનું ધ્યાન, એ એક જ વાર આવે છે ને એની પાછળ વિતરાગ દશા જ આવે છે, પછી ફરતું નથી. ધ્યાન એને આગળથી ધ્યાન કરતો કરતો આવે છે ધ્યાનની જમાવટ. પણ જેની પાછળ પછી કેવળ જ્ઞાને વિતરાગ દશા થાય, એ ધ્યાન જામ્યું એની એના ફળમાં વિતરાગ દશા છે. જે જીવ કે છે આ ભાવ ભય ને હરનારા એવા દે શુદ્ધ જ્ઞાન, મિથ્યાત્વ, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચરિત્ર, એને કારણે આ એનું પરિભ્રમણ ઉભું છે. એ પરિભ્રમણ તૂટે કેવી રીતે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર, એ રત્નત્રય જો પ્રગટ થાય તો ભાવનો ભય નાશ થઈ જાય, ભાવથી મુક્ત થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. મુક્તિની પર્યાય પ્રગટ થાય છે. માટે જે જે આવા શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરી રહ્યો છે તેને ભવ હોતા જ નથી અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ સમ્યક દર્શન. સમ્યક દર્શન કોને કહેવાય? કે જેનાથી આ માત્ર 12 થી માની લીધું કે 9 તત્વ અને એ બધું ગોખી લીધું, અથવા એની શ્રદ્ધા કરે, એવી ભેદરૂપે શ્રદ્ધા માત્ર કરે તોય પણ સમ્યક દર્શન કહી શકાશે નહીં. જે ભૂતાર્થ આત્માની, જે આત્મા પોતે છે, આત્માની શ્રદ્ધા કરે એની સાથે 9 આવી જાય છે. જે આત્માની અનુભૂતિ કરે છે, આત્માની શ્રદ્ધા કરે છે, આત્મા જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એની શ્રદ્ધા કરે અને વિભાવથી છૂટો પડે છે, એનું ભેદ જ્ઞાન કરે, શુભાશુભ ભાવથી જુદો એવો જ્ઞાયક આત્મા, એની શ્રદ્ધા, એની પ્રતીતિ અને એની સ્વાનુભૂતિ કરે છે, તેને સમ્યક દર્શન થાય છે. એમાં સાધક દશા છે એટલે 9 તત્વો સાથે હોય છે. પણ એમાં એને જીવ એક ચૈતન્ય, જે ચૈતન્ય તત્વ છે, જે છતો પદાર્થ છે, એની શ્રદ્ધા પૂર્વક ક્રિયા 9 હોય છે. જેમાં ભૂતાર્થ એવો આત્મા એમાં મુખ્ય છે, એની સાથે આ 9 હોય છે તો એનું સમ્યક દર્શન કહેવાય છે. બાકી એકલા 9 વિકલ્પમાં ઉભો રહે તો એ તો સમ્યક દર્શન ને કહી શકાતું નથી. એ તો માત્ર વિગ ભેદમાં ઉભેલો છે. એને વ્યવહારમાં એને એક વાડામાં જન્મો અને 9 તત્વોની શ્રદ્ધા કરી એટલે સમ્યક દર્શન કહેવાય છે. એ સમ્યક દર્શન એવી રીતે કહી શકાતું નથી. બધા માની બેસે છે કે આ અજીવ કહેવાય, આ અજીવ કહેવાય, આ પુણ્ય ને આ પાપ ને આશ્રમ ને સંવાર ને બંધ ને નિદ્રા ને મોક્ષ ને એમ બધું એવી રીતે એને ગોખી લીધું ને એવી રીતે શ્રદ્ધા કરીને એવા વિકલ્પ કરે એટલે એમ સમ્યક દર્શન કહી શકાતું નથી. એવી રીતે સંપ્રદાયમાં માની લે છે પણ એમ સમ્યક દર્શન કહી શકાતું નથી. સમ્યક દર્શન તો એ આત્મા જે જુદો જ્ઞાયક છે, એવા જીવ પદાર્થ જે સતો પદાર્થ ભૂતાર્થ છે, એની જે એની શ્રદ્ધા કરે છે, એની સ્વાનુભૂતિ કરે છે અને વિભાવથી છૂટો પડે છે, અને જેમાં મુખ્યપણે જ્ઞાયકની મુખ્યતા રહે છે અને બીજા સાધક દશા છે એટલે એની સાથે આજે અધૂરો છે, આશ્રમ હોય છે, બંધ હોય, પણ એને સંવર અમુક અંશે પ્રગટ થયો છે, નિદ્રા પ્રગટ થાય છે, અંશે મોક્ષ એટલે પૂર્ણ મોક્ષ તો જ્યારે થાય ત્યારે થાય, પણ એને અંશે અંશે બધું પ્રગટ થાય છે. એવી રીતે 9 તત્વોની સાથે મુખ્યપણે એને જ્ઞાયક હોય છે, એ એને સ્વાનુભૂતિ પૂર્વક હોય છે, એને સમ્યક દર્શન કહેવાય છે. અને એ જાતનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન, નાયક આત્માનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન, એની સાથે આ ભેદ વિકલ્પ આવે એનું પણ એને પર્યાયનું અને દ્રવ્યનું, દ્રવ્ય દ્રષ્ટિ આત્મા શું છે, એની પર્યાયો શું છે, એનું યથાર્થ જ્ઞાન, એની અધૂરી પર્યાય, પૂર્ણ પર્યાય, સાધક દશાની, સમ્યક દર્શનની પર્યાય, ચારિત્રની પર્યાય, એનું જ્ઞાન સાથે હોય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર મુનિ છે ને, એ સમ્યક ચારિત્ર પણ પ્રગટ થાય છે. દશાશ્રમમાં એને સ્વરૂપ પાત્રનું ચારિત્ર હોય છે અને ત્યાર પછી અણુવ્રત હોય છે. પણ મહાવ્રત તો મુનિઓને હોય છે, પણ એ શુભ ભાવ છે. મહાવ્રત અણુવ્રત એની સાથે રહેલું જે ચારિત્ર, જે સ્વરૂપની રમણતા, સ્વરૂપની સ્વાનુભૂતિ જે એને થાય છે, એમાં ચારિત્ર દશાની વિશેષતા હોય છે તો એની સ્વાનુભૂતિ વારંવાર થાય છે. એ મુનિની 6થી 7મી ભૂમિકા હોય છે અને શ્રાવકોની 5મી ભૂમિકા અને 4થી ભૂમિકા વાળા પણ સ્વરૂપ આચરણ ચારિત્ર વાળા હોય છે. એવી રીતે જે શુદ્ધ સમ્યક દર્શન નામને ચારિત્રની ભક્તિ કરી રહ્યા છે, વારંવાર એની આરાધના કરી રહ્યા છે, નાયક આત્માનું જ્ઞાન પ્રગટ થયું, નાયક આત્માની સમ્યક દર્શનની આરાધના કરે છે, સમ્યક જ્ઞાનની અને સમ્યક ચારિત્ર એનું ભજન પેરા કરે છે. એમાં નાયકને મુખ્ય રાખીને આ 3 રત્નત્રયો જેને પ્રગટ કર્યા છે તે ખરેખર એ ભક્તિ કરવી, ખરો ભક્ત છે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની ભક્તિ કરે છે તે ખરો ભક્ત છે. એનું નામ ભક્તિ અધિકાર છે કે જેને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર પ્રગટ થયા તે ખરો ભક્ત છે. એની વારંવાર ચારિત્ર ની વિશેષતા કર્યા કરે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જેને નિર્મળ પ્રગટ થયા છે એની સાથે ચારિત્ર પ્રગટ થયું છે. વારંવાર આત્મામાં, આત્માની નિર્વિકલ્પ સ્વરૂપમાં વારંવાર લીન થાય છે તે ખરેખર આત્માની
પ્રસાદ.